એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ અગત્યના, એમ કહી શકાય કે પ્રભાવશાળી વિવેચક સુરેશ હ. જોશી, એમના એક બહુ ચર્ચાયેલા અને કદાચ થોડા અમુક અંશે વિવાદાસ્પદ લેખ કળા અને જીવન મૂલ્યો વિશે ઊંડાણથી વાત કરવાના છીએ. આપણી પાસે એમનો આ લેખ છે અને એમાં મુખ્યત્વે કળા અને ખાસ કરીને સાહિત્ય અને આપણે જેને જીવનના મૂલ્યો કહીએ છીએ એમની વચ્ચેનો જે સંબંધ છે ને, એના પર કેટલાક પાયાના સવાલો ઊભા કર્યા છે એમણે. એટલે મૂળ પ્રશ્ન જેના પર આખો લેખ ફરે છે તે એ છે કે ભાઈ, કળાનું મૂલ્ય ખરેખર શેમાં છે? શું એ સમાજને કંઈક શીખવાડવાનું, સારા વિચારો આપવાનું, કોઈ બોધપાઠ આપવાનું સાધન છે? કે પછી કળાનું પોતાનું જ એક આગવું, એક સ્વાયત, સૌંદર્યલક્ષી મૂલ્ય છે જે બીજા કોઈ હેતુ પર નિર્ભર નથી? અને સુરેશ જોશીનો જવાબ, હા, એ કદાચ ઘણાને થોડો ચોંકાવનારો લાગી શકે. એ બહુ ભારપૂર્વક કહે છે કે કળાનું સાચું મૂલ્ય તો એના આંતરિક સ્વરૂપમાં, એની બનાવટમાં અને એમાંથી જે એક વિશિષ્ટ આનંદ મળે છે ને, એમાં છે, બાહ્ય મૂલ્યોમાં નહીં. તો ચાલો આ વિચારને અને એની જે અસરો છે એને જરા વધુ ઊંડાણથી સમજીએ.
બરાબર. અને આ આખી ચર્ચા સમજવી હોય ને તો સૌથી પહેલા પેલો મૂલ્ય શબ્દ જ સમજવો પડે. જોશી એને કઈ રીતે જુએ છે એ મહત્વનું છે.
હા,
આપણે સામાન્ય રીતે મૂલ્ય કહીએ એટલે શું સમજીએ? મોટે ભાડે ઉપયોગીતા.
હા,
દાખલા તરીકે પૈસાનું મૂલ્ય શું છે? તો કે ભાઈ, એનાથી વસ્તુઓ ખરીદી શકાય.
બરાબર.
હા, એટલે એક વસ્તુ બીજી વસ્તુ મેળવવા માટે કામ લાગે.
હા, સાધન જેવું.
એકદમ. એક રૂપિયો અમુક વસ્તુ ખરીદવાનું સાધન બન્યો. આને કહેવાય સાધનરૂપ મૂલ્ય, ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુ. એક વસ્તુ બીજા કોઈ હેતુ માટે ઉપયોગી છે
એટલે મોટા ભાગના મૂલ્યો એક સાંકળ જેવા થયા. જેમ કે પુણ્ય કમાઈએ તો સ્વર્ગ મળે, સ્વર્ગ મળે તો અનંત સુખ, એમ એક હેતુ બીજા હેતુનું સાધન બનતો રહે.
બરાબર. આ બધા સાધનરૂપ મૂલ્યો થયા, કોઈક બીજા અંતિમ લક્ષ્ય તરફ લઈ જાય છે. પણ જોશી અહીં જ એક મોટો ભેદ પાડે છે. એ કહે છે કે કળાનું, ખાસ કરીને ઉત્તમ કળાનું મૂલ્ય એ આવું સાધનરૂપ નથી, એ તો આત્યંતિક છે.
ઇન્ટ્રિન્સિક.
હા,
આત્યંતિક એટલે?
એટલે કે કળાનો અનુભવ પોતે જ પોતાનું લક્ષ્ય છે, એ પોતે જ સાધ્ય છે. કળાકૃતિમાંથી જે એક ખાસ પ્રકારનો આનંદ મળે, જેને આપણે શાસ્ત્રોમાં રસાસ્વાદ કહીએ છીએ, બસ એ જ કળાનું અંતિમ અને પરમ મૂલ્ય છે. એ આનંદ કોઈ બીજો હેતુ સિદ્ધ કરવા માટે નથી. ન તો નીતિ શીખવવા, ન સમાજ સુધારવા, ન કોઈ તૈયાર સંદેશો આપવા. એ આનંદ એના પોતાનામાં જ પૂર્ણ છે. જુઓ, એમણે ગીતાના 11મા અધ્યાયનું વિશ્વરૂપ દર્શનનું સરસ ઉદાહરણ આપ્યું છે. એના પાઠ કરવાથી પુણ્ય મળે એ એક વાત થઈ, એ કદાચ સાધનરૂપ મૂલ્ય ગણી શકાય. પણ એ અધ્યાયને જ્યારે કળા તરીકે માણીએ, એમાં જે અદ્ભુત અને ભયાનક રસોનું મિશ્રણ છે, જે ભવ્યતાનો અનુભવ છે, જે સૌંદર્યાત્મક અનુભૂતિ થાય છે, એ જ એનું આત્યંતિક કળાકીય મૂલ્ય. આ રસાસ્વાદ જ કળાનો અંત છે, એ બીજા કશાનું સાધન નથી.
જો વાત એમ હોય કે કળાનું અંતિમ મૂલ્ય આ રસાસ્વાદ જ છે, જે પોતાનામાં જ પૂર્ણ છે, તો પછી સાહિત્ય વિવેચક શું કરે? એનું કામ શું બદલાઈ જાય? શું એણે એ જોવાનું બંધ કરી દેવાનું કે ભાઈ, કૃતિમાં સારા વિચારો છે કે નહીં, સમાજ માટે કંઈક ઉપયોગી છે કે નહીં? આ તો આપણી જે પરંપરાગત વિવેચના છે એનાથી સાવ જુદી વાત લાગે છે.
હા, અને અહીં જ સુરેશ જોશીનો સૌથી મોટો ફાળો છે, અને કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ મુદ્દો પણ આ જ છે. એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વિવેચકનું મુખ્ય કામ એ નક્કી કરવાનું નથી કે કૃતિમાં કયા જીવન મૂલ્યો રજૂ થયા છે અથવા તે સમાજ માટે ઉપયોગી છે કે કેમ. વિવેચકનું સાચું કર્તવ્ય એમની દ્રષ્ટિએ એ તપાસવાનું છે કે કળાકૃતિ પોતાની સંરચના, પોતાનું બંધારણ, જેને જોશી ખાસ શબ્દ વાપરે છે, આકૃતિ, ફોર્મ, એના દ્વારા રસાસ્વાદ કેવી રીતે અને કેટલે અંશે સિદ્ધ કરે છે. બસ આ આકૃતિનું વિશ્લેષણ અને મૂલ્યાંકન એ જ ખરી સાહિત્યક વિવેચના.
એટલે કૃતિમાં લેખકના અંગત વિચારો શું છે કે સમાજના કયા મૂલ્યોની વાત છે, એ બધું ગૌણ.
હા, એ બધું ગૌણ, અને ઘણીવાર તો સાવ અપ્રસ્તુત પણ બની રહે. વિવેચકે તો કૃતિના તટસ્થ ભાવક તરીકે ફક્ત એ જ જોવાનું છે કે કૃતિના જે ઘટકો છે, શબ્દ, લય, ભાવ, કલ્પન વગેરે, એ કેવી રીતે ગોઠવાયા છે, કેવી રીતે એક અખંડ સજીવ આકૃતિ રચે છે જે પેલું વિશિષ્ટ રસાસ્વાદ જન્માવી શકે. અને એટલું જ નહીં, જોશી એક બીજી મહત્વની ચેતવણી પણ આપે છે જે ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે.
શું?
એ કહે છે કે ઘણીવાર જીવન મૂલ્યોના નામે શું થાય છે, સમાજના અમુક શક્તિશાળી જૂથો, અમુક વગદાર વર્ગો પોતાના જે ખાનગી અભિપ્રાયો હોય, પોતાના પૂર્વગ્રહ હોય, એને જાણે સાર્વત્રિક મૂલ્યો તરીકે બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. વિવેચકે આ બાબતે ખૂબ જાગૃત રહેવું જોઈએ. જો કોઈ કૃતિ આવા કહેવાતા મૂલ્યોનો પ્રચાર કરતી હોય પણ કળાટ તરીકે સાવ નબળી હોય, એની આકૃતિ રસાસ્વાદ કરાવવામાં નિષ્ફળ જતી હોય, તો વિવેચકે સ્પષ્ટ કહેવું જોઈએ. એવું નહીં કે સારા મૂલ્યો છે એટલે કલાહીન કૃતિને પણ વખાણી લેવી.
આ આકૃતિ શબ્દ વારંવાર આવે છે અને લાગે છે કે એ ખૂબ કેન્દ્રમાં છે, પણ આ આકૃતિ બરાબર છે શું એને જરા સરળ રીતે સમજાવશો? અને કળાકાર આ આકૃતિ દ્વારા પેલા રસાસ્વાદ સુધી પહોંચે કઈ રીતે? લેખમાં તાટસ્થ્ય, પૂર્ણ તાદાત્મ્ય અને લોકોત્તરતા જેવા થોડા ભારે શબ્દો પણ છે, એ આમાં ક્યાંક મદદ કરે છે?
ચોક્કસ. જો આકૃતિ એટલે ખાલી બહારનો ઘાટ કે કોઈ વસ્તુ ભરવાનું ખોખું એવું નથી સમજવાનું. જોશી માટે આકૃતિ એટલે કળાનું જે ઉપાદાન છે, જેમ કે સાહિત્યમાં શબ્દ, ભાષા, ભાવ, વિચાર, કલ્પન, આ બધાનું એવું વિશિષ્ટ સંવિધાન, એવી ગોઠવણ કે જેનાથી એક અદ્વિતીય, એક ઓર્ગેનિક, સજીવ અને સ્વાયત્ત રૂપ બને. આ રૂપ એવું હોય કે એના બધા જ ઘટકો એકબીજા સાથે એવી રીતે ગૂંથાયેલા હોય કે તમે એકને છૂટો પાડી ના શકો. અને આ આખી જે સંરચના બને ને, એ જ કૃતિનું ખરું કથિતવ્ય છે, એનો કન્ટેન્ટ છે.
અચ્છા, એટલે એનાથી અલગ કોઈ સંદેશ કે બોધ ઉપરથી નથી ભરેલો હતો?
બિલકુલ નહીં. એ સફળ આકૃતિ પોતે જ રસાસ્વાદ કરાવે છે, એનું હોવું જ એનો આનંદ છે. હવે બીજો સવાલ કે આ સિદ્ધ કેવી રીતે થાય, તો ત્યાં પેલા શબ્દો આવે છે. જોશી કહે છે, જ્યારે સર્જક પોતાના વ્યક્તિગત ભાવો, આવેગો, પૂર્વગ્રહોથી ઉપર ઉઠે છે, એક પ્રકારનો તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય સાથે છે, એટલે કે એકદમ તટસ્થ રહીને, અલિપ્ત રહીને, પોતાની જાતને પણ કૃતિની સામગ્રીના એક ભાગ તરીકે જોઈને રચના કરે છે, ત્યારે કૃતિમાં લોકોત્તરતા આવે છે.
લોકોત્તરતા એટલે?
લોકોત્તરતા એટલે સામાન્ય રોજબરોજના જીવનના અનુભવથી કંઈક પર, કંઈક વિશિષ્ટ, અલૌકિક જેવી ગુણવત્તા, એલિવેટેડ ક્વોલિટી એમ કહી શકીએ. અને આ ગુણ જ પેલી ઊંડી રસાનુભૂતિ માટે જરૂરી છે. તો આમ થયું, કલાકારની અલિપ્તતા, તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય દ્વારા આકૃતિનું નિર્માણ થાય છે, અને આ આકૃતિ લોકોત્તરતાનો ગુણ ધારણ કરીને રસાસ્વાદ કરાવે છે. આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
સમજાયું. તો આનો અર્થ એવો કરી શકાય કે જ્યારે જોશી આકૃતિ પર આટલો બધો ભાર મૂકે છે, ત્યારે તેઓ એમ નથી કહેતા કે કળા જીવનથી વિમુખ છે કે એને જીવન સાથે લેવા દેવા નથી, પણ એમ કહે છે કે કળાનો પોતાનો જે હેતુ છે, એનું જે લક્ષ્ય છે, એ જ આ વિશિષ્ટ આકૃતિ બનાવવાનું અને તેમાંથી રસાસ્વાદ પેદા કરવાનો છે, કોઈ બહારના જીવન મૂલ્ય શીખવવાનું નહીં.
બિલકુલ, તમે એકદમ બરાબર પકડ્યું. આ જ જોશીના વિવેચનનો પાયાનો સિદ્ધાંત છે. કળાનું એકમાત્ર લક્ષ્ય આ સૌંદર્યાત્મક આકૃતિ સિદ્ધ કરવાનું છે. કળા એટલા માટે નથી સર્જાતી કે તે આપણને સારા નાગરિક બનાવે કે જીવન જીવવાની સાચી રીત શીખવે. જો કદાચ તેના અનુભવથી એવો કોઈ બોધ મળે, તો એ આડ પેદાશ છે, બાય પ્રોડક્ટ છે, મુખ્ય હેતુ નથી. એમ કહી શકાય કે કળા મૂલ્યો પ્રત્યે ઉદાસીન છે, ન્યુટ્રલ છે.
ન્યુટ્રલ?
હા, તે ન તો કોઈ મૂલ્યને પુરસ્કૃત કરે છે, ન તો કોઈનો તિરસ્કાર કરે છે. તેનું ક્ષેત્ર જ અલગ છે, સૌંદર્યનું, રસાસ્વાદનું.
તો પછી પેલી જે ચર્ચાઓ આપણે સાહિત્યના વર્ગોમાં કે સાહિત્યિક મેળાવડાઓમાં સાંભળતા હોઈએ છીએ કે ભાઈ આ કવિતા સમાજનું કેવું પ્રતિબિંબ પાડે છે, પેલી નવલકથા સામાજિક વાસ્તવિકતા કેટલી સરસ રીતે રજૂ કરે છે, આ પાત્ર દ્વારા લેખક શું સંદેશો આપવા માંગે છે, શું જોશીના મતે આ બધી વાતો, આ બધી ચર્ચાઓ સાહિત્યિક વિવેચનના ક્ષેત્રની બહાર ગણાય?
મોટે ભાગે હા. શુદ્ધ સાહિત્યિક વિવેચનની દ્રષ્ટિએ જો જોઈએ, તો આવી ચર્ચાઓ ગૌણ બની જાય છે, અથવા ક્યારેક તો અપ્રસ્તુત પણ. કવિતાનું મૂલ્યાંકન એના પરથી થવું જોઈએ કે તે ભાષાની શક્યતાઓને કેટલી ખોલે છે, કેવી નવી અભિવ્યક્તિ સાધે છે, કેવી રીતે શબ્દો દ્વારા એક અનોખો અનુભવ કરાવે છે, નહીં કે તે સમાજના કયા મૂલ્યોનો પડઘો પાડે છે. એ કામ કદાચ સમાજશાસ્ત્રીનું છે, સાહિત્ય વિવેચકનું નહીં.
અને નવલકથા માટે પણ એમ જ.
એ જ રીતે નવલકથા સામાજિક વાસ્તવિકતા બતાવે છે કે નહીં તે સમાજશાસ્ત્રીય અભ્યાસનો વિષય બને, સાહિત્યિક વિવેચનનો નહીં. વિવેચકનું કામ તો એ જોવાનું છે કે લેખકે જે આગવી કાલ્પનિક સૃષ્ટિ રચી છે એના પોતાના નિયમો શું છે. જોશી એના માટે ઋત જેવો શબ્દ વાપરે છે. એ નિયમો કેવી રીતે કામ કરે છે અને એ નિયમોથી બંધાયેલી સૃષ્ટિની એકંદર આકૃતિ કેવી બની છે જે આપણને રસાનુભવ કરાવે. જોશી આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. એ કહે છે કે જે સર્જન માત્ર પરંપરાગત વિચારો કે બીજા પાસેથી ઊંચીને લીધેલી દ્રષ્ટિ પર આધારિત હોય, ભલે તેમાં ગમે તેટલા ઉમદા કહેવાતા મૂલ્યો કેમ ન હોય, તે સાહિત્યિક દ્રષ્ટિએ ઊંચી કોટીનું ન ગણાય. એ ઉચ્છિષ્ટ છે, સેકન્ડ હેન્ડ છે. સાચો વિવેચક તો એ કૃતિને જ બિરદાવે છે જે પોતાની મૌલિક સૃષ્ટિ રચીને એક નવી જ દૃષ્ટિ આપે. જોશીના શબ્દોમાં કહીએ તો જે સૃષ્ટિ પોતે પ્રગટીને દૃષ્ટિને પ્રગટ કરે છે. બસ આવી મૌલિકતા અને આકૃતિની સિદ્ધિ જ સાચું સાહિત્યિક મૂલ્ય છે. ક્યારેક એવું પણ બને કે મૂલ્યોની મોટી મોટી વાતો કરવી એ સર્જનાત્મક સાહસના અભાવને ઢાંકવાની ઢાલ બની જાય.
લેખમાં એક જગ્યાએ છેલ્લા બે વિશ્વયુદ્ધો પછી જે પરિસ્થિતિ બદલાઈ, મૂલ્યોનું જે સંકટ આવ્યું, એનો પણ ઉલ્લેખ છે. આ વાત કળાના સ્વરૂપ પરના ભાર સાથે કેવી રીતે જોડાય છે? શું એ સમયનું જે સાંસ્કૃતિક વાતાવરણ હતું એનો આ વિચાર પર કોઈ પ્રભાવ હતો?
હા, બહુ સારો મુદ્દો છે. આ વાત જોશીના તર્કને એક વ્યાપક ઐતિહાસિક સંદર્ભ આપે છે. એ સૂચવે છે કે વિશ્વયુદ્ધોની જે ભયાનકતા હતી, જે વિનાશ હતો, એણે માત્ર ભૌતિક જગતને જ નહીં પણ માણસની અંદરની શ્રદ્ધાઓને પણ હચમચાવી નાખી. ઈશ્વર, શાશ્વત સત્યો, પરંપરાગત નૈતિક મૂલ્યો, આ બધા પર મોટા પ્રશ્નાર્થો લાગી ગયા. માણસ પોતાની એકલતા, પોતાના અસ્તિત્વની ક્ષણભંગુરતા, એની નિરર્થકતા વિશે કદાચ પહેલા કરતાં વધુ સભાન બન્યો.
એટલે એક પ્રકારની નિશ્ચિતતા જતી રહી.
બરાબર. જ્ઞાનની નિશ્ચિતતા પર પણ શંકા ઊભી થઈ. વિજ્ઞાને ભલે ઘણો જાણ્યો પણ અનુભવના હાર્દ સુધી, એના મર્મ સુધી પહોંચવામાં એ ક્યાંક અધૂરું લાગ્યું. આવા સમયમાં કળાએ પણ શું કર્યું? એણે બાહ્ય વાસ્તવિકતાનું ફોટોગ્રાફિક નિરૂપણ કરવા કે સમાજને સુધારવાના સંદેશ આપવાને બદલે વ્યક્તિના આંતરિક અનુભવની તીવ્રતા, સંવેદનાની ક્ષણિકતા, અસ્તિત્વની જે અસંગતિઓ છે, વિરોધાભાસો છે, અને આ બધાને અભિવ્યક્ત કરવાની રીત, એટલે કે ફરી પાછી પેલી આકૃતિ, એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એ સ્વાભાવિક લાગે છે.
એટલે કળાના વિષયો પણ બદલાયા.
હા, માણસનો આંતરિક સંઘર્ષ, એનો વિષાદ, મોટી મોટી સિસ્ટમ સામેની એની લાચારી, પોતાના જ બનાવેલા સાધનો વચ્ચે એનું અટવાઈ જવું, આ બધું કળાનું કેન્દ્ર બન્યું. અને કદાચ કળા એ અસ્તિત્વની જટિલ અને ઘણીવાર પીડાદાયક સ્થિતિમાંથી એક પ્રકારની વિરતિ, એક પોઝ, એક એસ્કેપ, ક્ષણિક મુક્તિ મેળવવાનો માર્ગ બની. એટલે કળાના સ્વરૂપ પર, તેની આકૃતિ પરનો ભાર એ ખાલી એક એકેડેમિક મુદ્દો નથી, પણ એ સમયની જે સંવેદના હતી એનું પ્રતિબિંબ પણ ગણી શકાય.
આ બધી ચર્ચા પછી એક મૂળભૂત સવાલ મારા મનમાં ફરી ઊભો થાય છે. જો કળા મૂલ્યો પ્રત્યે, જેમ તમે કહ્યું, ઉદાસીન છે અને તેનું લક્ષ્ય માત્ર આકૃતિ દ્વારા રસાસ્વાદ આપવાનું છે, તો શું આ વલણ આપણને નૈતિક રીતે નિષ્ક્રિય કે ઉદાસીન નથી બનાવી દેતું? શું કળા આપણને જીવનના સારા નરસાથી, સાચા ખોટાથી સાવ વિમુખ કરી દે છે?
ના, અહીંયા જોશીનો જવાબ થોડો સૂક્ષ્મ છે, એને જરા ધ્યાનથી સમજવો પડે. એ એવું નથી કહેતા કે કળા અને મૂલ્યો વચ્ચે કોઈ સંબંધ જ નથી. સવાલ એ છે કે મૂલ્યબોધ જન્મે છે કઈ રીતે? શું એ ખાલી તૈયાર ઉપદેશો સાંભળવાથી આવે છે, કે પછી જીવનના અનુભવોને ઊંડાણપૂર્વક જીવવાથી, આપણી સંવેદનાને કેળવવાથી એ વિકસે છે?
બીજો રસ્તો વધુ સાચો લાગે.
બરાબર. તો જોશીના તર્કે છે કે કળા પોતે જીવન વિશેની આપણી અભિજ્ઞતા, કોન્શિયસનેસ, આપણી સંવિત્તિનું જ એક વિશિષ્ટ, અત્યંત તીવ્ર અને સંકુલ સ્વરૂપ છે. એ જીવનના અનુભવને ખાસ રીતે પકડે છે અને આપણી સામે રજૂ કરે છે. જો આપણે આ વાત સ્વીકારીએ તો કળાનો અનુભવ, જે તેની આકૃતિ દ્વારા શક્ય બને છે, એ શું કરે છે? એ આપણી સંવેદનાને ઘડે છે, એને વધુ સૂક્ષ્મ, વધુ ગ્રહણશીલ, વધુ રિસ્પોન્સિવ બનાવે છે.
અચ્છા, એટલે એ આપણને વધુ સંવેદનશીલ બનાવે છે.
હા, અને આ જે ઘડાયેલી કેળવાયેલી સંવેદના છે એ જ મૂલ્યબોધની પ્રક્રિયાનો આધાર બને છે. કળા આપણને સીધા તૈયાર મૂલ્યો નથી આપતી કે આ સાચું ના ખોટું, પણ તે મૂલ્યોને સમજવા, તેને અનુભવવા અને તેના વિશે વિચારવા માટેની આપણી જે ક્ષમતા છે તેને વિકસાવે છે. એ આપણને મૂલ્યો પ્રત્યે વધુ સજાગ અને સંવેદનશીલ બનાવે છે, ઉદાસીન નહીં. એટલે આકૃતિ પર ધ્યાન આપવું એ મૂલ્યોની અવગણના નથી, પણ મૂલ્યબોધ જે પાયા પર રચાય છે, એટલે કે સંવેદનાને અભિજ્ઞતા, તેને સમૃદ્ધ કરવાની પ્રક્રિયા છે એવું કહી શકાય.
સરસ, આ ખુલાસો બહુ મહત્વનો છે. તો આ આખી ચર્ચાને જો આપણે સમેટી લઈએ તો એમ કહી શકાય કે સુરેશ જોશીના મતે કળાનું સાચું, પ્રાથમિક અને અંતિમ મૂલ્ય તેની આકૃતિમાં છે. એટલે કે એની વિશિષ્ટ સંરચના, એનું બંધારણ અને એના દ્વારા જે સિદ્ધ થાય છે તે રસાસ્વાદ, એટલે કે સૌંદર્યાત્મક આનંદ, આ મૂલ્ય આત્યંતિક છે, પોતાનામાં જ પૂર્ણ છે, સ્વાયત્ત છે, અને એટલે તેને કળાની બહારના માપદંડો જેમ કે નૈતિકતા, સમાજ સુધારણા, ઉપયોગિતા કે જીવન મૂલ્યોનો બોધ, એનાથી માપવું એ કળાના સ્વભાવ સાથે સુસંગત નથી.
બિલકુલ, એકદમ સાચું. અને આ જ કારણે સાહિત્યિક વિવેચકનું મુખ્ય કાર્ય પણ બદલાય છે. એણે કૃતિમાં કયા મૂલ્યો છુપાયેલા છે તે શોધવાને બદલે કૃતિની આકૃતિનું જ વિશ્લેષણ કરવું જોઈએ. એ કેવી રીતે રચાઈ છે, એના તત્વો એકબીજા સાથે કેવી રીતે જોડાયા છે અને એ સમગ્ર રચના કેવી રીતે પેલી રસાનુભૂતિ કરાવે છે એ સમજાવવાનું કામ વિવેચકનું છે. કળા સીધો બોધ નથી આપતી, પણ હા, આપણી સંવેદનાને કેળવીને પરોક્ષ રીતે મૂલ્યબોધ માટેની ભૂમિકા જરૂર તૈયાર કરી શકે છે, પણ એનું મુખ્ય લક્ષ્ય નથી, એ ગૌણ પરિણામ છે.
આ બધું સમજ્યા પછી એક અંતિમ વિચાર મનમાં આવે છે જેના પર કદાચ આપણે બધાએ વિચારવું જોઈએ. આજનો ભાવક, પછી તે પુસ્તકનો વાચક હોય કે ફિલ્મનો પ્રેક્ષક કે ચિત્રનો જોનાર, જે સતત માહિતી, ઉપયોગિતા, સંદેશા અને ઇન્સ્ટન્ટ પરિણામોની દુનિયામાં જીવે છે, શું તે કળાને ફક્ત તેની આકૃતિના સૌંદર્ય માટે, તેના શુદ્ધ રસાસ્વાદ માટે માણી શકે છે? શું આપણે કોઈપણ કલાકૃતિ પાસેથી હંમેશા કોઈ મતલબ, કોઈ શીખ, કોઈ ઉપયોગની અપેક્ષા રાખ્યા વગર તેને માત્ર તેના હોવાપણાના આનંદ માટે, એના ફોર્મ માટે સ્વીકારી શકે? સુરેશ જોશીનો આ લેખ આપણને આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચારવા જરૂર પ્રેરે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.